स्वामी नारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतान स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। स्वामी जय 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 जय। અત્યારે કીર્તન સાંભળ્યું ડંકા વાગવાની, પણ વિવેક સાગર સ્વામીએ જે આપણને વાતો કરી છે તે ઘડી આમાં ડંકા બંકાનું તો શું છે, પણ માર પડતા હતા, ખાવાનું મળતું નહીં, અને ગામે ગામ ધુચકારી થતી એટલે તિરસ્કાર થતો હતો, અને બંડિયા કહેતા હતા, ખરે શાસ્ત્રી મહારાજ વડતાલથી નીકળ્યા એટલે બંડ પોકાર્યું ને એમને, એનું બંડ તો કેવું હતું કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન થાય એને માટે, કોઈ બીજાનું કંઈ ખંડન બંડન કરીને પોતાનું મહત્તા નહીં, પણ સાચું જ્ઞાન સર્વ સમજે એ માટે શ્રીજીમાંનો આખો સિદ્ધાંત છે એ દરેકને જાણાય એટલા માટે પોતે બહાર નીકળેલા. હરિકૃષ્ણ મહારાજને પણ પ્રાર્થના કરી જ્યારે ત્યાં કે અમે જઈએ છીએ, અમને અમારી સાથે તમે રહેજો અને અમે આપણું જ્ઞાન પ્રવર્તાવીએ, તો કહેવાનું શું કે એમનો સિદ્ધાંત તો એ જ હતો કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન થાય એટલા માટે. પણ સ્વાભાવિક રીતે આ દુનિયાની અંદર સારા કામમાં 100 વિઘ્ન આપણે લોકો બોલીએ છીએ કે કોઈ પણ સારું કામ થાય તેમાં વિઘ્ન નાખનારા હોય જ, અને ગામોગામ એવા 5-10-25 માણસો હોય કે કંઈક ને કંઈક દખલ કરતા જ હોય, એવા પંચાયતિયા હોય, એવા માણસો હોય કે એને કંઈ ગામમાં પણ સારું કામ થતું હોય તો ના, એમાં વિઘ્ન ના કહે કે કંઈ નહીં આવું છે ને તેવું છે. એટલે ગામની અંદર સારું કામ થતું હોય તો માણસને દેશને લઈને કંઈ એવો એ કરી જાય એ નહીં, આપણે કરીએ ખરું એમ કરીને એક વિરોધ કરીને પણ એનું ખંડન કરીને એ કામ થવા દે નહીં. કેટલીક વખત વ્યવહારિક પ્રશ્નોની અંદર પણ દખલ કરે કે કોઈ છોકરા તેગડે તો અમથા ગામે ગામ જઈને લગ્ન પ્રસંગે છોકરા જોવા જાય, છોકરાવાળા છોકરીઓ જોવા જાય, એવું બધું થાય. એટલે જ્યાં કયો હોય તો જેને તેને પણ જવાનું હોય અને પેલાને બીજાને થાય કે આવો આવ્યો છે ને આને દીકરી અહીંયા પહેરાવશે કે દીકરો, તેને પણ કહી દે કે જો આ કરવા જેવું નથી, આ બધું આવું છે અને બધું આગળ પાછળનું તમે જોજો બધું એવું છે. એટલે પેલાને શબ્દો નાખી દે બિચારાને એટલે વહેમ પડી જાય, આ દુનિયામાં વહેમ પડતો હોય નહીં, શબ્દ ખોટા પડે એનો વહેમ જ પડે, એ વિચાર ના કરે. એટલે એવી રીતે એકબીજાનું લગ્ન પણ ન થવા દે, સારું કામ થતું પણ ન થવા દે. એટલે વિઘ્ન સંતોષી જેને કહેવામાં આવે છે, આવી જે જ્યાં જ્યાં સારું કામ થાય ને એમાં વિઘ્ન કરનારા માણસોને વિઘ્ન સંતોષ, એટલે વિઘ્ન કરીને સંતોષ માને. બીજા તો આપણે શું સારું કામ કરે અને સંતોષ માને કે ભાઈ મારા જીવનમાં મેં સારું કાર્ય કર્યું, આ કંઈ સમાજનું સારું કાર્ય કર્યું, રાષ્ટ્રનું સારું કાર્ય કર્યું, ધર્મનું સારું કાર્ય કર્યું, તો એને સંતોષ માને. પણ આ વિઘ્ન સંતોષ્યો છે એટલે વિઘ્ન કરે જ રાખે. ભગવાન રામનોય વિરોધ કર્યો, કૃષ્ણનોય વિરોધ કર્યો છે, જે જે અવતારો ભક્તો થયા સમજાય, શ્રીજી મહારાજના વખતમાં પણ એ જ વિરોધ ચાલતો હતો. શ્રીજી મહારાજ આયા જ્યારે ત્યાં ભુક્તાન સ્વામી આશ્રમો ત્યાં રોજની અંદર પધાર્યા અને મળ્યા કર્યા, ત્યારે પછી સંપ્રદાય ચાલ્યો ત્યારે લોકો કહેતા હતા કે આ તો કામન ટુમનવાળો આવે છે, હિન્દુસ્તાનથી આવ્યો છે, તે કંઈ લોકોને ભરમાવે છે. હમણાં સમાધિની વાત કરીને આપણે વિવેક સાગર સ્વામી કે સહેજે સહેજે સમાધિ ભગવાનને થાય, બેઠા મહારાજ હોય સભા થઈ હોય તો સભાની અંદર કેટલાને સમાધિ થઈ જાય. હવે તો ભગવાનનો પ્રતાપ છે, ભગવાનની ઈચ્છાથી થાય છે, પણ એવું થયું તે બધા કેટલાક દેશીઓને થાય કે આ તો બધું ખોટું ધતિક કરે છે, લોકોને છેતરવા માટે કરે છે, પોતાની મહત્તા વધારવા કરે છે, એમ કરીને શ્રીજી મહારાજને બધે આમ કામન ટોમનવાળા કહેતા હતા. અને બાબરો ભૂત સાધ્યો છે તે વખતે દેશમાં, ત્યાં આગળ એક બાબરો ભૂત થઈ ગયો છે એનું નામ, એટલે ભૂતને સાંધે એટલે બધું કામ થાય. કેટલાક માણસો એવા હોય છે કાળી ચૌદસને દાડે બધી સાધના કરવા જાય અને આવા ભૂતને વશ કરે અને બધાનો એમ તેમ કરે. તે કહેવાનું શું છે કે બાબરો ભૂત સાધ્યો છે, કે કેટલે બાબરો ભૂત છે કે બધું લોકોને આ કામ કરી આવે, આ કામ કરી આવે, એટલે એ રીતની ઉપમા પણ મહારાજને આપતા અને મહારાજનો તિરસ્કાર કરતા અને એ પ્રમાણે લોકોને ગેરમાર્ગે દોરતા હતા. તો પણ શ્રીજી મહારાજનું કાર્ય સાચું હતું, પછી એ દુનિયામાં પ્રસંગ થયો જ આપણે ગયો. એટલે કહેવાનું છે એ રીતે શ્રીજી મહારાજને પણ એના સંતોને શું કહેતા તે વખતે, બધા વિદ્વાનને સારા સંતો બધા થયા હતા અને મુક્તાન બધા સંતો હરિભક્તો, પણ એમને બધાને શું કહે, બંડિયા. અરે બંડિયા નહીં, મુંડિયા. એટલે મૂળ આવે ને, એટલે સ્વામિનારાયણ સાધુને કાં તો મુંડિયા આવ્યા છે. એટલે એમ કરીને બધા અન્ય સંપ્રદાયવાળા બીજા માણસો દેશી હોય એ બધા એમ જ બોલે, ગામો ગામ જાય તો બોલે કે આ મુંડિયા બારો, ગામ બહાર કાઢો, ગામ બગાડશે. શું કે આ મુંડિયા આવ્યા છે સ્વામિનારાયણના, એ ગામ બગાડશે. હવે ગામ બગાડવા તો જતા નહોતા, લોકોના વ્યસન મુકાવતા હતા, લોકોને સત્સંગને માર્ગે દોરતા હતા, સારું કામ કરતા હતા, પોતાને પાછું નિષ્ફળ હતા. એ ગામમાં પડાવ જઈને કંઈક લોકોની પાસે જેમ પહેલાં જમાતી બાવા બહુ નીકળતા આપણા ગુજરાત દેશની અંદર, કે 400-500 બાવાઓનું ઝુંડ આવે, એ સાધુ બધા કહેવાય પણ બાવા જઈ એટલે, અને ત્યાં ગામમાં આવીને પડાવ નાખે અને ગામમાં જઈને મુખ્ય બે ચાર માણસો એને પકડે અને સીધા દે દો, નહીં સીધા દે તારા એ જલા દેગા, એસે કરેગા, એસા કરેગા, એટલે પેલા બિચારાને ન છૂટકે પણ આપવું પડે, નહીં તો આવે માર મારે તારા કરે એનું ત્યાં એના ખેત એના આગળ પેલા લાકડા જોતા હતા, લાકડાની ગમોનું પડે, એટલે આવી બધી તોફાન કરતા, દરેકને ત્રાસ જ આવતા, એવા બધા બાવા હતા. એ આમ સ્વામિનારાયણના બાવા પણ એવા છે એવું માનીને તિરસ્કાર કરતા હતા, પણ કરતા પણ સ્વામી મહારાજનો પ્રતાપ હતો, સંતો પણ એ બધું સહન કરી લીધું, કારણ કે એમને જાણ્યું હતું કે આ ભગવાન શ્રીજી મહારાજ છે સાક્ષાત પુરુષોત્તમ. એવી એક દ્રઢતા થઈ હતી, તો એ જ્યારે દ્રઢતા થાય છે ને પછી ગમે એટલા વિઘ્ન આવે તો એને કોઈ અસર કરે નહીં, પણ જ્યાં સુધી નિષ્ઠા સમજણ પાકી ના હોય ત્યારે કોઈક જરા બોલે એટલે આપણને મૂકી દો, ભાઈ આ સ્વામિનારાયણ આ શાસ્ત્રી મારામાં ભળવા જેવું નથી, આ મંદિરમાં જવા જેવું નથી, એક સહેજ થોડું બોલે ત્યાં ક્યાં ગયો હતો, ત્યાં તો બધા આવું છે ને તેવું છે ને ફલાણું છે, અને આપણે તિલક ચાંદલો કરતા હોય તો કાં તો ટીલવો આવ્યો, એટલે ટીલવો આવ્યો શું એમ હું દોષ કહી તારો, પણ એમ લોકો તિરસ્કાર કરતા, પણ છતાં એ સંતો હરિભક્તોએ આ તિલક ચાંદલા કરી અને માન અપમાન સહન કરીને પણ આ કાર્ય કર્યું છે. એટલે કહેવાનું કે દેશી માણસો છે, વિઘ્ન સંતોષી માણસો એનું કાર્ય કર્યા કરે, ભગવાન ભગવાનનું કાર્ય કરે છે અને સત્સંગ એ રીતે થાય છે. પણ જો આપણી પહેલી નિષ્ઠામાં સમજણ થઈ હોય અને વાત સાચી છે તો એ ગમે એટલા વિઘ્ન થાય તો પણ એનું કાર્ય થાય છે. લોકો બીજી રીતે પણ સમાજમાં પણ આવા વિરોધો થાય છે, રાષ્ટ્રમાં પણ વિરોધો થાય છે, રાષ્ટ્ર મોટા મોટા થાય છે એનો વિરોધ થાય છે. દરેક માણસને સારા માણસ જે થયા એનો વિરોધ, સારો કોઈ ભણેલો હોય તો એનો વિરોધ, સારો પૈસાવાળો થયો તો એનો વિરોધ, એટલે આ દુનિયાનું કામ જ એ છે કે એવા જે વિઘ્ન સંતોષી છે એ કંઈક ને કંઈક કરે અને એને એ રીતે કંઈક એના નુકસાન કરે, પાછા એના ઘરમાં આગ લગાડી દે, એના જે કંઈ માણસો હોય એને મારી નાખે અને બીજી ઘણી ઉપાધિઓ કરે, એટલે પેલો બિચારો પાછો પડી જાય કે ભાઈ આપણે આમાં ભળવા જેવું નથી. પણ આવી રીતનો જેને જેને થયું છે છતાં પણ સત્સંગ મૂક્યો નથી, શાસ્ત્રી મહારાજનો જોડે કોઈ મૂક્યા નથી, હમણાં બધી આશ્રમે મોતીભાઈની બધી વાતો કરી કે એવા વખતની અંદર પણ લોકો કહેતા કે તમે પટેલ છો અને તમે ભીખ નહીં માગી શકો, તમારે આને આ તો ભીખ મકાવશે તમે, એવો છે શાસ્ત્રી મહારાજ તો. પણ છતાં એમને નિડરતાથી કહ્યું કે ભલે અમારે જે થશે ઘર બહાર વેચી જશે તો પણ અમે શાસ્ત્રી મહારાજને મૂકીશું નહીં, કા નિષ્ઠા હતી કે શાસ્ત્રી મહારાજ સાચા પુરુષ છે, એમને કોઈ સ્વાર્થ નથી, એમને કોઈ બીજી રીતે મિલકતો ભેગી કરવી નથી, પણ હજારો જીવને માટે કલ્યાણનો માર્ગ એ પોતે કરવાનો હતો. તો એવી જેને નિષ્ઠા હતી એ બધાને કોઈ દિવસ મને આમ પગ પાછો ભર્યો નથી. દેશકાળે બધાને આવી ગયા હતા એ વખતે ગણાને ઘણી ઘણી મુશ્કેલીઓ, વ્યવહારિક મુશ્કેલી, ધંધાકીય મુશ્કેલી, ખેતીવાડીની મુશ્કેલી, પાકે ના પાકે, બધા એવી રીતના બધા પ્રશ્નો તો આના લીધે ચાલ્યા જ આવે, અત્યારે આવે છે ને પહેલેથી ચાલ્યા આવે. પણ જેને પોતાની વાત જ્યારે સમજાય છે ત્યારે એમાં પગ પાછો પડે નહીં. અત્યારે આપણે કોઈને કંઈ કંઈ કહે તો તરત એ થઈ જાય કે મંદિર નથી જવું કે ત્યાં શું જવું છે. પણ આપણે કંઈક અટકાલ તિલક કરીએ તોય લોકો નથી કહેતા, અહીંયા બધા શરમાય છે આપણે. એટલે ભાઈ એમાં શરમાવાનું શું છે? આપણે જ્યારે સત્સંગ થયો છે, વાત સમજી છે કે આપણે મહારાજની આજ્ઞા છે, પૂજા પાઠ કરી તિલક ચાલો કરો, એમાં કંઈ કોઈનું બગાડતા નથી, કોઈને નુકસાન કરતા નથી, તિલક ચાલો તમારા કપાલમાં કરો છો. પણ સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા, એમને આપણને ચિહ્ન આપ્યા છે, ભગવાને એમને વચનામત વાતાની વાત કરી, સત્સંગ આવવાની કરી, માળા ફેરવાની વાત કરી. હવે બીજા ગમે એ બોલે કે તમે બધા માળા ભગતડા ભેગા થયા, અહીં શું કરવાનું છે? ભગતડા ક્યાં બોલે? તો કે એને મૂકી દેવું, એને કંઈ કંઈ ના એ કરી દેવું. બધા ગમે એ બોલે, કોઈ કહે તમે તો આ મોટા કરોડપતિ થયા છે ને, તમે તો આવા છો ને તેવા છો ને, શું તમે કરોડપતિને પેલું દેવું? તો એ કંઈ મૂકીને જતો રહેશે, ધંધો મૂકીને જતો રહેશે. પોતાનું જે છે કંઈ વસ્તુ કોઈ મૂકતો નથી, ભલે બોલનારા બોલે, પણ તેની અંદર જેમ છે કે ભાઈ એ બોલે, આપણે કંઈ વાંધો નથી. એમ સ્વાભાવિક રીતે આપણામાં કંઈ આપણા ભક્તિ કરતા હોય, સત્સંગ કરતા હોય, આવો કંઈ કાર્ય કરતા હોય, એમાં કંઈ આપણે આપતા હોય તો કંઈ એને ત્યાં કહે છે એમાં શું તમારે સેવા કરવાની? એ તો બધા ઘણા પૈસા લૂંટે છે લોકોના, લ્યો એમ પાછું બોલે લૂંટે છે. એટલે લૂંટવા કોઈ આવ્યા છે? ભગવાન તો અપાયા છે, સંત અપાયા. પણ લોકો વિઘ્ન સંતોષીના આવા બધા વાક્યો હોય છે કે લૂંટવા જ આવ્યા છે. ભાઈ લૂંટવા નથી આવ્યા, બધું આપવા આવ્યા છે અને બધાને સુખ આપવા આવ્યા છે, ભગવાનનો આશરો કરાવીને મુક્તિ કરવા આવ્યા છે. પણ આવી વસ્તુની અંદર આપણા મન ઘણા પાછા પડી જાય. એટલે સત્સંગ કરવો તો શિરને સાથે, સત્સંગ છે એ શિરને સાથે. શિર ભલે જાય, પણ જે સત્સંગ, જે શાસ્ત્રી મહારાજનો યોગ થયો, સ્વામિનારાયણ ભગવાનના આપણા ભક્ત થયા, તો પછી આપણું ભલે ગમે માથું જતું રહેતો હોય પણ નહીં, ઘણાનો માથા જતા રહ્યા છે, ઘણાને મારી પણ નાખ્યા છે, તો પણ એ સત્સંગ મૂક્યો નથી ને મનમાં દુઃખ થયું પણ નથી. કે ભલે 100 માથા જાતા સોગા છોગાળા, કીર્તનમાં ગાય છે કે 100 માથા આપણા જાય તોય ભગવાન સોગા છે માનો, કારણ કે આગળના ભક્તો એક બહુ કષ્ટ બેઠા છે તોય ભગવાન મળ્યા નથી એને માટે. પણ છતાંય આના માથે કદાચ આપણું માથું એક નહીં પણ 100 માથા જતા રહે તોય પણ ભગવાન સોગા માનવાને, કારણ કે એ મળે જ નહીં. આ વસ્તુ કંઈ સામાન્ય નથી. સત્સંગ થવો કે ભગવાનની પ્રાપ્તિ થઈ કે એનું જ્ઞાન થવું, એ માર્ગે ચાલવું, એ કંઈ સહેલ વાત નથી. એ તો બહુ જ જન્મના પુણ્ય હોય ત્યારે થાય, આપણે આવો જોગ થઈ જાય, આવી આપણને પ્રાપ્તિ થઈ જાય. તો એવી જે પ્રાપ્તિ છે એનો કેપ, એનો આનંદ હંમેશા માટે રાખવો. ત્યારે જ આ પ્રમાણે આ કીર્તનમાં બધું કહેવાય છે કે આ પ્રમાણે આપણે સાંભળીએ છીએ, મહારાજ કહે છે ને, જે દુઃખ થાય તે થાજો રૂડા સ્વામીને ભજતો. આ કીર્તન બોલ્યા એમનો સ્વામી, જે દુઃખ થાય, પછી એમાં તો કંઈ કહેવાનું રહ્યું? જે દુઃખ એટલે બધી જાતનું આવે, આર્થિક આવે, મુશ્કેલી આવે, શારીરિક આવે, કુટુંબિક આવે, રાજાના પ્રશ્નો આવે, વેપાર ધંધામાં આવે, ઘણા ઘણા પ્રશ્નો આપણે જોઈએ છીએ. જે દુઃખ કહી દીધું કાનાભાઈ કે જે દુઃખ થાય એવા એને વ્યવહારી ભક્તો થયા છે, પરોક્ષ વખતે થયેલા છે, ભગવાન શ્રીજીમાના વખતમાં પણ એવા બધા માર ખાધા છે અને કેટલાય મરી પણ ગયા છે. સાધુને પણ ગોદા મારીને પેલા બાવા લોકો હતા, કાંકરિયા, આપણે અમદાવાદ કાંકરિયા છે ને, 400 જમાતી બાવા રહેતા હતા, અને સ્વામિનારાયણનો પંથ છે એને નાશ કરી નાખો, સામાન્ય સંતોને મારી નાખો, કે મુક્તાન સ્વામી જેવા સંતને પણ એ લોકોએ મારી, અને એ રીતે વાત થયું છે. એટલે એવા કેટલા સાધુ આપણા મરી પણ ગયા છે મહારાજના વખતમાં, લોકોએ મારી નાખ્યા પણ એ મૂક્યા નથી. જે દુઃખ થાય તે થાજો રૂડા સ્વામીને ભજતો. અને એવું દુઃખ બધું આવ્યું આપણે સ્વામી શાસ્ત્રીમાંના વખતમાં પણ એવું દુઃખ આવ્યું. પણ કહેવાનું શું છે કે એક જ નિષ્ઠા એવી દ્રઢતા હતી કે આ તો દુઃખ આવે જ, કારણ કે જો જ્ઞાન થયું હોય તો ગમે તેટલા તમે છો પણ દુઃખ તો આવવાનું છે. ગમે એટલા અત્યારે આપણે જેટલા દવાખાના, કેટલી જાતની સંશોધન, કેટલી જાતની દવાઓ, બધું નીકળ્યું છે પણ રોગ ગયા છે. ગુણાત્યાન સ્વામી કહે છે કે આ શરીર છે રોગનું ઘર છે. શાસ્ત્રોની વાત સાંભળો કરો તો ખબર પડે, પરંપરાથી જુઓ તો છે, અત્યાર સુધી જેટલું થયું, લોકો રાજાએ મરી ગયા ને, મોટા મોટા બુદ્ધિશાળી હતા એ ગયા છે ને, પૈસાવાળા ગયા ને, ગરીબ એ ગયા ને, તવા ઘર ગયા, બધું મરી ગયા છે ને, બધા દુઃખ આવ્યા છે નથી આવ્યા. પણ વિચારીએ ના કરે કે આપણે દુઃખ આવ્યું એટલે આ ખોટું, સ્વામિનારાયણ ત્યાં ગયા એટલે દુઃખ આવ્યું, આની કંઠી પહોંચી એટલે દુઃખ આવ્યું, પણ આમ થયું એટલે આવ્યું. પણ તમે આગળના બધા દાખલા વિચારો કે જે ભક્ત થયો છે એને થયું છે, ગરીબને થયું છે, ને તવંગનને થયું છે, રાજા મહારાજને થયું છે. અટલવંતા રાજકરંતા મુવા મહારથી દેવાનંદ કહે આપણે જાવું કયું ઠેઠથી, ઠેઠથી ચાલ્યું આવે છે. તંત્ર બધું ચાલ્યું જ આવે છે, મરવાનું છે જ, જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે, માથે મરવાનું જ છે. પછી કંઈ અમે મરવાના જ નથી, કોઈ નથી અમર બન્યા. અમર એ થયા છે જેને ભગવાનની આશરો કરીને સારી ભક્તિ કરી છે, પછી ગરીબ હોય, તવંગ હોય, રાજા મહારાજ હોય, એની મુક્તિ થઈ એટલે અમર બની ગયા. અમર બની જવાનું કારણ શું છે કે આપણું શરીર આવું ને આવું રહે એવું નથી, પણ એ જે ભક્તિ કરી છે, શરીર તો નાશવંત છે, પડવાનું છે જ, એ સુખ દુઃખ આવે બધું જ આવવાનું છે. એમાં ડરવાનું નથી કે આપણે આ સત્સંગમાંથી પાછા પડવાનું નથી. જે શિર સાથે જે આપણે ભગવાનને મર્યા છે તો એનું કામ બધા તો એ બધી ચાલ્યા જ કરે. પણ છતાં માણસને જરા દુઃખ આવી ગયું કે આમ થઈ ગયું એટલે આપણે થયું કે આપણે આને માનતા આમ થઈ ગયું એટલે કહેવું ને, પછી ભૂવા પાસે જાય, જાગરિયા પાસે જાય. અરે ભૂવા જાગરિયા શું કરવાના છે? આ તો દોરા બોંધે ધાગા બોંધે થઈ જાય, એનું પોતાનું જ મરવાનું છે, પછી બીજું શું છે? એટલે એ તો મરવાની મૃત્યુ છે જ, સત્સંગ છે આપણે કરીએ છીએ, અને આપણું જ્ઞાન પણ છે કે ભાઈ દેહ પડવાનો છે અને જવાનું. પણ એ દેહ કરીને જે કંઈ ભગવાનનું આજે આ ભક્તિને સત્સંગ કરી લીધો, એનાથી આપણી મુક્તિ જે આત્માની મુક્તિ છે એ કરી તો શાશ્વત બની જવાય છે. શાશ્વત એટલે ફરી જન્મરણ રહેતો જ નથી, એ શાસ્ત્રનો સિદ્ધાંત છે. ગીતા, ભાગવત, રામાયણ આ બધા આખા ગ્રંથો વાંચો કોઈ પણ સમયે તો, અને વચનાત્મક વાતો બીજાથી આમ આપણે સાંજી અને આ બધા દૃષ્ટાંતો સિદ્ધાંતોને દ્રઢ કરવા જોઈએ. પછી કોઈ ગમે તે આવે તો એનો ધડ લઈને જવાબ આપી શકીએ કે ભાઈ તમે કહો છો તમે ક્યારે, પણ આપણે પેલું નથી પાકું કરેલું, પાકું નથી કર્યું એટલે અધૂર્યું છે એટલે મન ફરી જાય કે આમ થયું તેમ થયું. પણ એટલે ભગવાનના ભક્તો તો દુઃખ માગી લીધું છે ભગવાન પાસે. ભગવાનના ભક્તો છે એને પોતે ભગવાન પાસે દુઃખ માગ્યું કે અમને દુઃખ જ આપજો કે જેથી વૈરાગ થાય આ જગતમાંથી ધોયા જઈએ. તો આપણે આ છે એટલે આનાથી સંપત્તિ મળે એ સુખ નથી, ભગવાનની દયાથી બધું મળે છે. આપણે નોકરી ધંધો પૈસા પૈસા બધા મળે છે, પણ છતાંય માણસને જ્યારે કંઈક થોડુંક થઈ જાય એટલે પહેલાંમાં પહેલું થાય કે હવે પૂજા કરવી નથી. કારણ પૂજા કરીએ દુઃખ આવ્યું, ભંજનના મંદિરમાં ગયા તે દુઃખ આવ્યું, માળા કરીએ તો દુઃખ આવ્યું, એટલે ભાઈ નથી ભસતા એને આવે છે. અને જે કરોડપતિ છે એને આવે છે, કરોડપતિ છે એને આવે છે, બધું જ આવે જ છે. પણ આવા વિચારો આપણને એવા ટૂંકા થઈ જાય કે આપણે આ ગયા એટલે દુઃખ આવ્યું, તો દુઃખ તો બધે જ છે જ, પડેલું જ છે, એટલે એનાથી ડરવાનું નથી. અને આપણે તો છે કે લાખ મૂવે જીવતે લાખના અને મૂવે સવા લાખના, એ કેવું કહ્યું કે આપણે જીવીએ છીએ તો આ સૌ ઘઉંનો સત્સંગ મળ્યો છે એટલે લાખના છે. કિંમત કરે ભાઈ આ તો લાખનો, આ તો આની આ તો લાખનો માણસ છે એટલે બહુ કિંમતી માણસ છે એમ બોલે છે. પણ એને જીવતો પણ મરીને જશે કેમ, 7 લાખ સાથે થશે કે ભગવાનનો આશરો થયો, ભગવાનની ઓળખાણ થઈ અને એની નિષ્ઠા સમજણ થઈ જાય એટલે એને આ બધું ભોગવતો છે. રાજા મહારાજા કે શું આપણે કથા, અરે પૈસા ટકા સમૃદ્ધિ વેપાર ધંધો બધું જ કરતો હશે, પણ એ ભગવાનના ધામમાંનો આત્મા જાણો છે. આ તો ખોડિયો છે જ, પડી જ રહેવાનો છે, બધાને બારી જ દેવાના છે. પણ જે એનો આત્મા છે, જે અનંતકાળથી જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ ચાલ્યા જ કરે છે, એમાંથી છૂટવાની બારી તો એક ભગવાનને સંત, ત્યાંથી જ આપણું કલ્યાણ એનું મોક્ષ ફરી જન્મ મરણ ના થાય. જ્ઞાન ઓછી છે દુનિયામાં, તમે બધા જુઓ છો દુઃખ દુઃખને દુઃખ જ દેખાવજો ગમે ત્યાં જાઓ. ભલે પૈસા મળ્યા એટલે ઘડે કે આપણે સુખિયા છે, પણ સુખિયા તો પણ એ ચિંતાઓ તો થાય છે, ઘરમાં એકબીજાને મુશ્કેલીઓ થાય છે, સમાજમાં પણ થાય છે, એટલે એ સુખિયા નથી. પૈસા હોવા છતાં દુખ્યા જ કહેવાય, પણ પૈસા નથી છતાં સુખ છે જ્ઞાન. જ્યાં સુધી આપણને આ જ્ઞાન આત્મા પરમાત્માનું અક્ષર પુરુષોત્તમનું દ્રઢ થાય તો પછી કોઈ જાતની મુશ્કેલી ગમે તે મુશ્કેલી આવે ભગવાનની ઈચ્છા. ભગવાન સર્વ કરતા છે, દુઃખ આપવા તો એ ભગવાન છે, આ સુખ આપે તો એ છે, જતું રહે તોય ભગવાનની ઈચ્છા થઈને આવે એની ઈચ્છાથી, પછી દુઃખ છેનું? આપણું મનાય તો દુઃખ છે, આપણું મનાતું નથી દુઃખ છેનું છે. એટલું જ જ્ઞાન છે, એ જ્ઞાન થશે તો જ માણસ સુખ્યો છે, તે સિવાય તો દુનિયામાં સુખ છે જ નહીં ગમે એટલી સમૃદ્ધિ મળે. પણ આ જ્ઞાન ના હોય એટલે ડગમગ થઈ જાય. જ્યાં સુધી ડગમગે દે ત્યાં સુધી નવો ભ્રમ પ્રકાશે, મનમગ થઈએ કે આમ હશે તેમ હશે, આ શું છે ફલાણું, શંકા કર્યા કરો થાય ના થાય, અને અશંકા કરીએ ત્યાં સુધી આપણું કામ થાય જ નહીં. પેલો સુરેશ રાજગુરુ હતો, એક વાત કરતો હતો કે એક ભાઈ, એક ભાઈ હતા એને પેલું દહીં દૂધ લઈ અને દહીં થઈ જાય એને માટે વાત કરવી. આપણે પહેલાં ને દૂધમાંથી દહીં કરવાનું હોય છે, અને પછી કરી અને થોડી મહી છાશ નાખે અને પછી એને સવારે જોઈએ તો જે દૂધ છે એનું દહીં થઈ જાય, ટોસલો જેવું થઈ જાય. એ બધા દુકાનમાં બધે કરે છે અને આપણે જાણીએ છીએ કે અહીં તો તમે છાશ બાસ વાળો નથી આવતો, ત્યારે ત્યારે બધું પડી ગયું અનાજ ન આવે અને ડબ્બા ભરીને ઘી આવે ને મટર, અહીં તો મટર નહીં બટર બટર મીટર બટર, એટલે ત્યાં તૈયાર આમ ત્યારે આવે એટલે ખબર નહીં કે આ કેવી રીતે બન્યું છે અને શું થયું છે. પણ તો પહેલાંની વાત કરીએ કે દહીં જરા છાશ ના કરે પછી કરે એટલે દહીં થઈ જાય એનું ખબર, ચોસલો જેવું આમ પડે એવી રીતનું. એટલે પછી એક જણને કે મારે કરવું છે તો પોતાને કેવી રીતે થાય એને કારણે બિચારાને ખબર નહીં, એટલે કે દહીં કર દૂધ કર્યો અને મુખ ગરમ કરી અને ટાણું કરી પછી થોડી છાશ નાખી અને થોડુંક છાશ નાખી અને પછી હવાર થાય એટલે ચોસલા થઈ જાય અને દુકાનદારો વેચે. એટલે આને થયું એટલે એને હું કરું કે પછી એને રાત્રે બધું ઊનું ગરમ કરી અને મૂકીને પછી ત્યાં આગળ મૂકી રાખ્યું ઘરમાં. પછી એનો પાછો વિચાર થયો કે વિચાર થયો કે મારું મેં નાખ્યું દહીં તો દહીં થયું કે ના થયું, એટલે કલાક પછી જોવા ગયો દહીં થયું એટલે આંકરી ફેરવી જોઈએ. પછી થોડાક વાર બે કલાક દોઢ કલાક ફરી થયો કે દહીં થયું કે નહીં, ફરી પાછા હું આટા મારે એમ બે ચાર પાંચ વખત રાતમાં કર્યું, ઉઠીને કર્યું. સવારે જોયું તો ફોદા ફોદા થઈ ગયું. હું થયું ફોદા, દહીં ના થયું, દૂધેય ના રહ્યો અને પાણી પણ ફોદા થઈ ગયા. એટલે કહેવાનું છે કે માણસનો સ્વભાવ એવો છે કે આ આંગળી કર્યા કરે તો એનાથી કંઈ દહીં થાય નહીં. આંગળી શું કે સત્સંગનો અભાવ, સત્સંગમાં અરુચિ, કે આ બધું સારું હોય છે કે નહીં હોય, ખોટું છે કેમ છે, શંકામાં શંકાનું સમાધાન જ નથી આ દુનિયામાં. શંકા થઈ એટલે બધી અને વર્ગ્યું એટલે શંકા 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 જ્યાં જો શંકા એવું કારણ. એટલે કહેવાનું છું કે જેમ આંગળી નાખવાથી વારે વારે આંગળી નાખવા મૂકે એટલે એક વિશ્વાસ જ છે કે દહીં થવાનું જ છે. એમાં પછી જોવાનું હોય નહીં હવારે નહીં એટલે ચોથલા થઈને દેખાય. એક સમજણ, એક જાતની દ્રઢતા છે કે આ થવાનું છે. એમ આપણા સત્સંગ થયો છે તો આપણું કલ્યાણ થવાનું છે, આપણું રૂડું થવાનું છે, આપણું કલ્યાણ છે એવી દ્રઢતા સાથે કહે છે. દ્રઢતા જોઈને મદદ કરે મોરારી, ભગવાન મદદ ક્યારે કરે છે કે આપણી દ્રઢતા હોય. દરેક માણસની અંદર તમને શ્રદ્ધા હોય તો એ માણસ તમને સામેથી મદદ કરે, તમારે બધું ઓળખણ હોય કે ના હોય, પણ એની શ્રદ્ધા છે હું આ માણસ પાસે જઈશ મને કંઈ મળવાનું હોય તો એની શ્રદ્ધા કામ કરે. એમાં આપણે પણ ભગવાનમાં શ્રદ્ધા દેખ્યા નથી, આપણે ક્યાં ભગવાન દેખાય. દેખાય છે મૂર્તિઓમાં ભગવાન છે, સંતમાં ભગવાન છે, હરિભક્તોમાં બધામાં ભગવાન છે, ભગવાન ક્યાં નથી બધે છે. પણ આપણી શ્રદ્ધા હોય તો બધું દેખાય, પણ ના હોય તો કશું દેખાય નહીં. તો આપણે આ પ્રમાણે દ્રઢતા રાખીને આવો સત્સંગ મળ્યો છે એને માટે કરવાનું. વિવેક સાગર સ્વામીએ કહ્યું કે અત્યારે તો આપણે બધા સુખ છે, કોઈ દુઃખ નથી આમ બીજી રીતે જોઈએ તો. પણ તે વખતે દુઃખમાં પણ ભગવાન ભજ્યા છે અને ભગવાનને રાજી કર્યા છે. તો આપણે હવે આ જે આગળ સત્સંગ કરવો આ 100 વર્ષના ઉજવીએ છીએ, હજુ પણ આગળ થાય એને માટે આપણા ઘરની અંદર સત્સંગ બરાબર હોવો જોઈએ. બૈરાને પુરુષોને છોકરાને બીજું તો મૂકવો નહીં, મોરી વાત કરવી નહીં. અત્યારે આપણે અહીંયા દેશમાં રહ્યા છે રજોગુણી વાતાવરણમાં, એટલે ઘડી સત્સંગ આપણો જતો રહે, પણ પાઠ પૂજા કરવી જોઈએ, તિલક ચાંદલા કરવા જોઈએ, મંદિરમાં આવવું જોઈએ, વચના વાતો વાંચવી જોઈએ અને નિયમિત રીતે મંદિરમાં હોય. ના હવે ગયા તને શું વાંધો છે, દરરોજ કે આપણે ત્યાં પણ દરરોજ આપણને ખાવા તો જોઈએ છે ને, તો દરરોજ ખાવું પડે તો દર્શન એ દરરોજ કરવા પડે, એ બધું આપણે સમજણ થોડી કરવી પડે. એટલે દરરોજ શું કરવું એનું એનો એને કુટારો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભાઈ એનો કટારો એ કુટારો નથી, આ કુટારો સંસારનો ક્યાં કુટારો ઓછો છે. દરરોજ ખાવું પડે, દરરોજ જવું ત્યાં લગ્ન કરવા પડે, પૈસા કમાવા પડે, બધી જાતની દેશ પરદેશ જવું પડે. આ ભારતથી અહીં આવ્યા શું કરવા આવ્યા, પૈસા કમાવા આવ્યા કે ના આવ્યા, એ કુટારો નથી. ઘર બહાર છોડીને બધું આવ્યું તો એ કુટારો નથી મનાતો, તો પછી આ કુટારો શું કરવા કંઈ દુઃખ થાય. તો આવી સમજણ સાથે એવો સત્સંગ કરો શિર સાટે કે ફરી ફેરવણી થાય નહીં. અને આ સત્સંગ પાછો આટલો હું આ હોલ છે તમારો હોલ તો બધા કેટલાય ભરાઈ જાય એવું કરવાનું છે. આપણે બેસી નથી રહેવાનું, હવે આપણે બેસી નથી રહેવાનું. સારો ધંધો ચાલે તો શું કરે, એકની બીજી દુકાન, ત્રીજીની ત્રીજી દુકાન, ચોથી દુકાન, ફલાણ મોટલ અમેરિકામાં મોટલ કર્યા જ કરે લોકો, કેટલી જાતની 50-60 હોલ. એટલે ભાઈ બધાય શું કહો, એક નહીં એકમાં તારું પૂરું થાય, પણ વધારે છે એને આખો ધંધો વધારે છે, કોઈ કાર્ય વધારે છે. એમ આપણે પણ આ કાર્ય છે ભગવાને આપણે આપ્યું છે, આપણે સમજ્યા તો બીજાને સમજાવીને કરશે કરવું. આપણે તો મૂકવાનું છે જ નહીં, પણ બીજાને સમજાવીને ડરતા કરશો તો મારા સ્વામી રાજી થશે અને શાસ્ત્રી મારાનો જે આ દાખલો જોગી મારાનો દાખલો છે એમને જે સાચું જ્ઞાન સમજણ સત્સંગ આપ્યો છે એ આપણે બરાબર સારી રીતે એની સેવા કરી શકે એવું બળ મારા સર્વોને આપે પ્રાર્થના.